किए उपेश साधु सनमाने जिमी जम जग जामवंत हनुमानु हानि कुसंग सुसंगति लाहु लोक भेद विदित सब काहु। बधाज समझे छे, दरेक व्यक्ति जाने छे कि गगन चढ़ई रज धूल ने गमे एटली ऊंची चढ़ावामां आवे, पवन जेवो पवन एने ऊंचे लई जाए तो पवन ने बगाड़े अने पाछी ऊंचे पड़ा चढ़या पाछी नीचे तो पड़वानी ज छे। कीचई मिलई नीच असंग, धूल नो संग केवो हलको छे, नीच नीच संगा कयो। जल ने पण बगाड़े छे, तो आवा स्वभाव वाला ने कहू के दूर राखवा वधारे सारा छे। साधु असाधु सदन सुख सारे, सुख ने सारी, सुख एटले पोपट अने सारिका एटले मेना। तो ए जे घरना साधुना घरना पोपट मेना राम राम के सुमरही राम, अने असाधुना घरना होय तो देही कनी गारोज आप्या करे, गारोज बोल्या करे, અને ગારો નો વરસાદ વરસાદ। એક સોબત કેવી છે, પક્ષી છે પણ છતાં ઘરનું વાતાવરણ યાદ રાખજો। એક શેઠ, એને શોખ પક્ષીઓ પોપટ પાડવાનો, સરસ મજાનું પાંજરું ને એના માટે ખાવાની બધી સુવિધાઓ, એક નોકર આગવો, એને બહાર જવા અને રોજ સારામાં સરસ બોલે, બધાને આવકારે, પ્રેમથી ભગવાનનું નામ બોલે, અરે સ્તુતિના શ્લોક પણ બોલે। એ શેઠને ક્યાંક બહાર જવાનું થયું, આખો પરિવાર, એટલે એકલા તો પક્ષીઓને ઘરમાં રખાય નહીં, એટલે નોકર કહે છે લાવ મારે ઘેર લઈ જાઓ। 15-20 દિવસ નોકરને ત્યાં રહ્યા પોપટ મહિના, શેઠ પાછા આવ્યા ને ત્યારે મંગાવ્યા પાંજરા, લઈ આવો, પણ આવતાની સાથે ઘરમાં બેસતાની સાથે ગાળી ગલોચ, ગમે તેવા અપશબ્દો બોલવાનું શરૂ કરી દીધું। આવો સ્વાગત છે એને બદલે કેમ આવ્યા છો, શું કામ છે અહીંયા ગાડી જાઓ અહીંથી। જે શબ્દો નોકરના ઘરના વાતાવરણના હતા એ 20 દિવસમાં બધા જ પક્ષીએ પકડી લીધા, અને એનું બોલવાનું એનો સ્વભાવ આખો પરિવર્તન આવી ગયો। કીચહી મિલહી નીચ જલ સંગા, ક્યાંક આવી રીતે આવા ખોટા સંસ્કાર વાળા ઘરના માણસના ઘરની અંદર જવાનું થાય તો કઈક ને કઈક અસર પડ્યા વગર ના રહે। જો પક્ષીના ઉપર અસર પડતી તો માણસની અસર કેમ ના થાય। એટલે બને ત્યાં સુધી એવા વાતાવરણથી, એવા પ્રસંગથી, એવી વાતોથી દૂર રહેવું વધારે સારું, નતર એની અસર પડી જ જાય। જુઓ ને આજકાલ ઘરની અંદર જ ટીવીને કારણે છોકરાની ઉપર કેવી અસર પડેલી છે, એના મન ઉપર એવા બધા દ્રશ્યો દેખાય, અને એવી અસર છાપ છોકરાઓના મગજ ઉપર પડી જાય, અને જે ન થવાનું હોય એ કરી બેસે। કેમ? સોબત, એટલે સોબતની અસર ટીવીની બધાને થાય. અને એવા દ્રશ્યો હોય કે દીકરીઓને બાપને બધા હાથે બેસીને જોતા હોય, એમાં કશો છો ના હોય, કશી મર્યાદા હોય ના હોય, અને એ વાતાવરણ ક્યાં સુધી ક્યાં જઈને પહોંચશે. રોજ એવા કેસ આવે, બાપજી છોકરો જતો રહ્યો છે, છોકરી જતી રહી છે, પણ સોબતને ઘરમાં લાવીને જ ગાલી છે, એનું શું. કેટલાય દ્રશ્યો એવા હશે કે માણસના માનસને વિકૃત કરી નાખે, એને જોવું અડવું પાપ લાગે, દોષ અપરાધ, મન ઉપર એની અસર છપડ્યા વગર રહે જ નહીં. તો એટલા માટે અહીંયા તુલસીદાસજીએ કહ્યું કે જો આ પ્રકારની સોબત જો અસર થતી હોય કે ગગન ચઢાઈ રજ, ધૂળને ગમે એટલી ઊંચે ચડાવો, ગમે એટલી ઊંચી પવનની સાથે ઊંચે લઈ જાઓ, પણ નીચે પડે એટલે કીચઈ મિલહી નીચ જલસંગા. સ્વચ્છ પાણી હોય, કેટલું સુંદર ઉપયોગી આવે એવું પાણી હોય, પણ એની અંદર પડે એટલે એ કે આ તો ધૂળવાળું છે, ગંદુ પાણી છે. એટલે આ સોબત સજ્જનને પણ ખરાબ કરે, સારા માણસને પણ ખોટી સોબતની અસર થયા વગર રહે નહીં. પાસે ઉભો હોય ને તોય, કે પેલાની જોડે જ ઉભો હોય છે ને, એનામાં શું હશે. સાંજનો સમય હોય અને કોઈક માણસ ગૌશાળામાં બેઠો હોય અને પ્યાલો ને લઈને પીતો હોય તો બધાને એમ જ સમજાય કે આ દૂધ જ પીતો હશે. સારાની સોબત ને લીધે ખોટો પણ સારો દેખાય, અને સજ્જન માણસ કોઈક બાર પાસે જઈને બેઠો દૂધ પીતો હોય તો એ આ પિતા શીખી ગયો અને અહીંયા આગળ એકવાર આપણે જ એક પ્રવાસ થી આવતા હતા, સાથે વાળા બધાને એમ થયું કે લાવો ચા પાણી કરી લઈએ. આપણે ગાડીમાં બેઠેલા અને બધા ચા પાણી, પણ એક બીજી ગાડી આવી એ જ સમય આ ગાડી ઉભી રહીને, એક સરસ મજાનો જુવાન ગાડીમાંથી નીકળ્યો એટલે પેલા હોટેલ વાળાએ ટેબલ ખુરશીઓ પાણી લાઈન મૂકી દીધું. આપણે એની સામું જોઈ ગયા કે પછી આપણી સામું જોઈ રહ્યો. પેલો હોટેલ વાળો કે લાવું સાહેબ, કે હમણાં નહીં. એક નજર પડી ગઈ બે વચ્ચે, અને પછી અમે પરવારી ગાડી નીકળીને એટલે તરત જ પેલા એ સારો કરીને મંગાવતા, આપણે જોયું એને મંગાવી લીધું. એક સંઘની અસર કેવી પડે છે કે આ મને જોશે તો એને ત્યાં સુધી તો એને મંગાવ્યું નહીં અને અડ્યું પણ. તો સઠ સુધ રહી સતસંગતિ પાઈ, આવો માણસ પણ એમ લાગે કે આટલો સરસ જુવાન છે, એની જુવાની બરબાદ કરી રહ્યો છે. એ પોતાની જાતની સાથે કેટલા અડપલાન ચેડા કરી રહ્યો છે. કોઈ પણ પ્રકારનું વ્યસન એટલે આપણી જાત સાથેનું અડપલું, એને ચેડું કહેવાય. આપણને કોઈ ચેડા કરે તો, કોઈ વ્યક્તિ કરે તો નહીં ગમે, પણ આપણું જ વ્યસન આપણી સાથે ચેડા કરશે તો આપણે એને પંપારી દઈશું, આખાડા કાન કરવાના. પણ જ્યાં એને કઈ પણ સારો સારો સંગ, સારો વિચાર, સારી સોબત મળે ને તો માણસ ઉપર અસર થયા વગર રહેતી નથી, એની પર અસર પડે છે. એક બળદ મારકણો કે મહારાજની નજીક જશો નહીં, મારે છે. આપણે ધીરે ધીરે એની પાસે ગયા. એક ગમાણ માંથી એક રાડો લીધો અને દૂરથી એના કાનને સેસ છે એટલે એને કાન આમ હરખો ધર્યો. પછી બીજું રાડું લઈને એના શિંગડાના એમાં ઘસવા માંડ્યું એટલે આવી સીધો જ ખભા ઉપર જ નાખી વાત કરે. પછી મારા તમે શું આ કર્યું? તો એ માણસને સંગ કુસંગ એ કરતો હોય છે. જાણે કે આ મારો હિતૈષી છે તો એની સાથે સારું વર્તન રાખવાનું હોય છે. તો એ બાબતને લક્ષ્યમાં લઈને અહીંયા કહ્યું કે સાધુ અસાધુ સદન સુકરા સુખ સારી. જો સજ્જન માણસના ઘરની સોબત થાય તો એ રામ રામ બોલે, અને જો કોઈ કુસંસ્કારીના ઘરમાં એ પડ્યા હોય પશુ એ પક્ષીઓ તો દેહી ગારી ગાળો જ આપ્યા કરે, ગાળો દીધા કરે. પણ એક વાતાવરણની એક સંઘની કેવી અસર પડે છે આ બધું જ તુલસીજીએ બહુ સરસ રીતે એને લક્ષમાં લીધું છે. તુલસી પોતે કવિ છે, વિદ્વાન છે, સાધુ છે, પ્રૌઢ છે. જ્યારે માનસ લખવા બેઠા ને ત્યારે 87-88 વર્ષની ઉંમર હતી. 3 વર્ષમાં એમણે માનસની રચના કરી છે અને એ ઉંમરની અવસ્થાની અસર આખા માનસમાં દેખાય છે. જ્યાં ત્યાં દર્શન થશે. પ્રૌઢ માણસની અનુભવની વાતો એની અંદર હશે. જો કોક જુવાન કવિ હોત ને તો કિસ્કિંધા કાંડની અંદર જે પ્રકૃતિ નિરૂપણ તુલસીજીએ કર્યું છે ને એવું ના હોત, બિલકુલ સૌમ્ય. કિસ્કિંધા કાંડનો પાઠ આવે ત્યારે વાંચ્યો. ક્યાંય પણ એવી ઉપમા નહીં આપી હોય કે અંદર આવે કે ઉશ્કેરાટ આવે. આનું નામ પીઢ કવિ, સાધુ કવિ. એટલે અહીંયા આપણને તુલસીદાસજીના જીવનના અનુભવો આપણને મળે છે અને એ અનુભવો એટલા બધા સરસ રીતે ગોઠવ્યા છે કે આજની પેઢીમાં દરેક જો સમજે અને સાંભળે ને તેને ખૂબ જ ઉપયોગી નીવડે. તુમે રહી રામ. સાધુ ની સંગત સત્સંગ જ મળવાનો છે, ભગવત ભજન ને સંયમ સદાચાર જ મળશે. અને અસાધુ દેહી કની ગાય ઘણી બધી ગાળો આપ્યા કરે, એનામાં દુરાચાર હોય, એનામાં દુર્વ્યસન પણ હોય, જીભ પણ સારી ન હોય, બધી જ પ્રકારે એના જીવનની અંદર વિકૃતિઓ અને વાસનાઓ જ આવી પડેલી હોય.